તારીખ 6/9/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 353 અને 354 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 176.
ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે કે આઝાદી તું નથી, તેથી ત્યાંથી દ્રષ્ટિ હટાવ અને ધ્રુવમાં દ્રષ્ટિ લગા. અંતત્વ ધ્રુવ સ્વરૂપ પરમાત્મા છે, એ સર્વથા ઉપાધિ છે. સર્વસ્વપણે ઉપાધિ પણ એમાં દ્રષ્ટિ સ્થાપતા આવે છે. ધ્રુવમાં દ્રષ્ટિ થાય, ધ્રુવમાં દ્રષ્ટિ લાગે ત્યારે શુદ્ધાત્માની જ ઉપાધિતા રહે. ગુરુ અને શાસ્ત્ર એ વાત કરે છે કે નિજ નિર્દોષ પરમાત્મ તત્વ છે, એને ઉપાધિ કર અને વર્તમાન અવસ્થાના મલિન ભાવ રૂપ રાગ છે, એ રાગ તારું સ્વરૂપ નથી, તને ઉપાધિ નથી અને અનાદિનો તને વળગ્યો છું, ત્યાં દ્રષ્ટિ પડી છે, એ જ ઉપાધિ થઈ રહ્યું છે, એ છોડી દેવા જેવું છે. એમ ગુરુ અને શાસ્ત્ર એમ કહે છે, અને એમ કહે તે સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર એમ સાથે સાથે એમાં આવે છે. જે ગુરુ અને જે શાસ્ત્ર રાગની ઉપાધિતા કરાવે તે વિતરાગ માર્ગના ગુરુ અને વિતરાગ માર્ગના શાસ્ત્ર નથી. ઘણા વર્ષ પહેલા દિગંબર આચાર્ય હતા, સોમગઢ શુકનજીની બાજુ, જૂનાગઢની બાજુ વળતા યાત્રા નીકળ્યા. સોમગઢમાં સાંજે લગભગ પંક્તિ પછી આ ટાઈમે પહોંચ્યા હતા. અમને રહેવાની વ્યવસ્થા પાછા પ્રવચન મંડપમાં એક રૂમ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. ગુરુદેવ પણ આર પછી ત્યાં નમસ્કાર હતા મારે છે એટલે ત્યાં ગયા એની પાસે. જ્યારે મારી હાજરી હતી એક પુસ્તક બતાવ્યું મને કે આ પુસ્તક છે, આ પુસ્તકમાં એમ લીધું છે કે સંવેદ શિખરની યાત્રા કરે અને મુક્તિ થઈ જાય. સંવેદ શિખરની મહાત્મનું પુસ્તક હતું,
બરોબર,
એકદમ એને લખ્યું છે. સમીર શિખરની યાત્રાનો શુભ રાગ તો ગમે તેને આવે, તેથી તેની મુક્તિ થઈ જાય એવો સિદ્ધાંત કેમ હોય શકે? રાગ શુભ રાગ તો જેટલા કોઈ પ્રકારના દેવ ગુરુ શાસ્ત્રને આશ્રિત છે એ કાંઈ ખરેખર શુભરાગ મુક્તિનું કારણ છે અને તેનેથી મુક્તિ થાય છે એવું બધું એમ એમ કહ્યું કે પુસ્તકો ગમે એને લખ્યું હોય, અત્યારે તો પુસ્તકો બધા ઘણા લખ્યા છે ને, પણ તેથી કાંઈ રાગથી મુક્તિ થાય એવો સિદ્ધાંત વિતરાગ માર્ગમાં ન હોય. એટલે એમ કહ્યું કે વિતરાગ માર્ગમાં તો એવો સિદ્ધાંત નથી. રાગથી મુક્તિ થાય એવો વિતરાગ માર્ગમાં સિદ્ધાંત છે એમ કહેનાર શાસ્ત્ર તે શાસ્ત્ર નહીં, એમ કહેનાર ગુરુ તે
ગુરુ.
લોકો ભલે કે પણ ખરેખર એ સંમત કરી શકાય
તો એમ જ
એમ જ છે. શુદ્ધાત્માને બતાવે તે ગુરુ ને શુદ્ધાત્માને બતાવે તે શાસ્ત્ર, અને પરિપૂર્ણ વિતરાગ હોય તે દેહ, પૂર્ણ વિતરાગ હોય તે કિંચિત માત્ર રાગાદીનો સદભાવ હોય તો એ દેવના સ્થાનમાં નથી. કિંચિત માત્ર રાગાદીનો સદભાવ હોય શું કહે છે? ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે, અંતર્મુખની દિશા બતાવે છે, ધ્રુવની દિશા બતાવે છે કે આ ધ્રુવમાં દ્રષ્ટિ લગાવ, અંતોતત્વમાં દ્રષ્ટિ લગાવ, રાગાદી તું નથી. રાગાદી તું નથી એમ એટલા માટે કહે છે કે અનાદિથી રાગને પોતારૂપ માનીને જ પ્રવર્તે છે, એટલે એમ કહેવામાં આવે છે. બીજો એક અહીંયા ન્યાય લીધો છે, કેમ કે સ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર થઈ શકશે, અસ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર ન થઈ શકે. સ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર થઈ શકશે, સ્થિર વસ્તુ હોય એના ઉપર દ્રષ્ટિ સ્થિર રહી શકે, પણ ચલિત પદાર્થ ઉપરની દ્રષ્ટિ પણ અચલિત રહી શકતી નથી. ઘડિયાળનું મૂળક છે, નજર છે, સ્થિર રાખવી હોય અને ચાલતા લોક ઉપર રાખે તો નજર પણ એને ફેરવવી પડશે. સ્થિર પદાર્થ ઉપર એમ સ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર થઈ શકશે. રાગ તો અસ્થિર છે, અસ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર ન થઈ શકે. રાગથી માંડીને બીજા બધા જેટલા પર્યાયાશ્રિત પરિણામ છે એ બધા પરિણામો અસ્થિર હોવાથી, ક્ષણિક હોવાથી, કોઈ પણ પરિણામ ઉપરની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ સ્થિર થઈ શકતી નથી. સ્થિર પરિણામમાં શાંતિ છે, આમ તો એમ છે. ખરેખર પરિણામમાં જેટલી અસ્થિરતા છે એટલી અશાંતિ ઊભી થાય છે. એ વિષય તો જૈન દર્શનમાં શુક્લ ધ્યાનની શ્રેણી પર્યંત લીધો છે. શુક્લ ધ્યાનની શ્રેણીમાં ઉપયોગ શુદ્ધ છે, શુદ્ધોપયોગ છે એટલો, કેમ કે એ તો 9માં 10માં 12માં અને 13માં ગુણસ્થાનનો વિષય છે. પણ 9-10 ગુણસ્થાનમાં, 9-10 અને નીચેના ગુણસ્થાનમાં જ્યાં હજી સદમસ્ત છે ત્યાં જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા લીધી છે. જ્ઞાનની પર્યાય, દ્રવ ગુણ પર્યાયના વિષયમાં પણ જ્ઞેયનું પરિવર્તન કરે છે, જ્ઞેયને બદલે છે, જ્ઞપ્તિ પરિવર્તન થાય છે ત્યાં. તો ત્યાં પૂર્ણ શાંતિ અને પૂર્ણ વિકરાગતા ઉત્પન્ન થતી નથી, એટલું નીચે લીધું છે. દ્રવ ગુણ ત્યાં બીજો વિષય તો છે નહીં, ત્યાં કોઈ અન્ય પદાર્થનો તો ત્યાં વિષય નથી, પણ દ્રવ્યગુણ પર્યાયનો વિષય છે, પોતાના દ્રવ્યગુણ પર્યાયનો વિષય છે. એ પણ સૂક્ષ્મ ભેદ છે અબુદ્ધિપૂર્વકનો. પણ એટલું જ્ઞપ્તિ પરિવર્તન પણ છે, તો કહે છે કે ત્યાં એટલું બાધક પણ છે. સાધક પણ નથી પણ એટલું બાધક પણ છે. આ શુદ્ધા અભેદ આત્માને, ધ્રુવ આત્માને સ્થિર થઈને સાધવું જોઈએ એમ કે છે. એટલી અસ્થિરતા જે છે એ ત્યાં નુકસાનમાં જાય છે અને એનાથી લાભ ગણવામાં આવતો નથી. આટલો સૂક્ષ્મ પણ કાંઈ છે. અહીંયા કહે છે સ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર થઈ શકશે, અસ્થિર વસ્તુમાં દ્રષ્ટિ સ્થિર ન થઈ શકે. એ તો સમજી શકાય એવો વિષય. તેથી ધ્રુવ સ્થિર વસ્તુ છે, તેથી ધ્રુવ સ્થિર વસ્તુ છે એમાં દ્રષ્ટિ લગાવતા દ્રષ્ટિ સ્થિર થાય, દ્રષ્ટિ સ્થિર થાય એમાં જ્ઞાન એકાગ્રતા થતા ઉપયોગ પણ સ્થિર થાય અને સર્વ પરિણામ એમાં જ અંતરનિમગ્ન કરવા જેવા છે એમ એમાંથી આવે છે. દ્રષ્ટિ લગાવવામાંથી એમ કહેવું છે કે સર્વ ગુણોના પરિણામ એમાં જ નિમગ્ન કરવા જેવા છે, લીન કરવા જેવા છે. અને સર્વોત્કૃષ્ટ તત્વ પણ તે છે, તે ધ્રુવ સ્થિર વસ્તુ છે, તે પોતાના પરિણામમાં પણ આવતી નથી. કેમ કે પરિણામ અસ્થિર છે, ઉત્પાદેવું પરિણામ અસ્થિર ભાવ છે. જો સ્થિર તત્વ એમાં આવે તો એની પણ અસ્થિરતા થાય એમ કેમ છે. સ્થિર ભાવ એમાં આવે અસ્થિર ભાવમાં તો કાં તો એ સ્થિર ભાવનો નાશ થાય અસ્થિર થતા. એ ન્યાય 320 ગાથામાં જયસેન આચાર્ય દેવી ટીકા કરતા, ધ્યાન છે તે વિનશ્વર છે અને ધ્યેય અવિનશ્વર છે. ધ્યાન તો વિનશ્વર નાશ પામતો ભાવ છે, જ્યારે ધ્યાનનો વિષય જે ધ્રુવ તત્વ છે તે તો અવિનશ્વર છે. તેથી ધ્યાનમાં ધ્યેય આવતું નથી અથવા ધ્યેય ધ્યાનરૂપ થતું નથી. જો ધ્યેય ધ્યાનરૂપ થાય તો ધ્યાનનો નાશ થતા ધ્યેયનો પણ નાશ થાય. એક તો પર્યાય બદલે છે એમાં ધ્યાનની પર્યાય, એક પછી એક પછી એક નાશ થઈને બીજી ઉપજે છે. અથવા જો ધ્યાન ધ્યેય ધ્યાનરૂપ થયું હોય તો ધ્યેયમાં ધ્યાનમાંથી ચ્યુત થતા ધ્યાનનો નાશ થાય છે, ધ્યેયનો પણ નાશ થઈ જાય. એ ન્યાય લીધો છે. એટલે કહ્યું કે ધ્રુવ સ્થિર વસ્તુ છે તે પોતાના પરિણામમાં પણ આવતી નથી. આ એક વસ્તુમાં બે વિરુદ્ધ ભાવો છે અથવા એક પદાર્થના બે અંગ છે, બે અંશ છે, જે બંનેને પરસ્પર વિરુદ્ધ ધર્મ છે. એક પર્યાય અંગ છે જે અનિત્ય ધર્મ વાળું છે, અનિત્યતાનો ધર્મ છે એનો. એને નિત્યપણે રાખવી હોય તો કોઈ પર્યાય નિત્ય રહી શકે
નહીં.
એક સમયમાં પર્યાય છે, પર્યાય અંતર રાખી વસ્તુ થઈ જાય છે. એ જ વસ્તુમાં ત્રિકાળી ગુણ સંપત્તિ છે, જેને આત્માની શક્તિઓ કહેવામાં આવે. એ જે ગુણની સંપત્તિ છે એ શક્તિઓ નિત્ય છે, અનાદિ અનંત છે, અને અનાદિ અનંત જે સ્વરૂપે છે એવા જ સ્વરૂપે અનાદિ અનંત રહે છે. સર્વકાળે એમ જ રહે છે. ધ્રુવ રહે છે એટલે ફેરફાર વગર નહીં રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. એ સામાન્ય ને વિશેષ એક પદાર્થના બે અંગ છે અને એ બંને અંગ એક પદાર્થમાં છે, છતાં એ પદાર્થમાં કોઈ વિરોધતા ઉત્પન્ન થતી નથી. આવું પદાર્થનું કાંઈક વિચિત્ર સ્વરૂપ હોવાથી અન્ય મતિમાં એનું સર્વાંગ સંપૂર્ણ દર્શન નહીં હોવાથી કોઈએ નિત્યંગને પકડ્યું ને કોઈએ અનિત્યંગને પકડ્યું. બૌદ્ધ ધર્મ આખો અનિત્ય અંગને આધારે ઉત્પન્ન થયેલો છે અને સાંખ્ય છે આખો નિત્યના આધારે છે. પણ બંને થઈને એક વસ્તુ છે એનું જે સાંગોપાંગ જ્ઞાન જોઈએ અને નિરૂપણ જોઈએ એ જૈન દર્શન સિવાય ક્યાંય નહીં. અને તેમાં પણ આશ્રયને યોગ્ય શું છે અથવા એ બંનેનું વસ્તુ વ્યવસ્થાનું વસ્તુનું બંધારણ સમજાણા પછી પણ દ્રવ્ય પર્યાયમય આખા પદાર્થનો સમજણમાં લીધા પછી પણ ક્યાં અવલંબન લેવાનું છે, કોને મુખ્ય કરવાનું છે. કેમ કે છદ્મસ્થને મુખ્ય ગુણ થાય છે. એવું નથી કે કોઈ છદ્મસ્થને એના પરિણમનમાં મુખ્યતાને ગૌણતા ન વર્તતી હોય, એવું ન બને. છદ્મસ્થ જીવ પણ અનેક વિષયોનું, વિભિન્ન વિષયોનું જ્ઞાન કરે છે, અને બધા જ વિષયોની, જેટલા વિષયોનું જ્ઞાન કરે તે સમસ્ત વિષયોની મુખ્યતા થવી સંભવિત નથી, થઈ શકતી પણ નથી. તેથી કોઈને કોઈ વિષયની એ મુખ્યતા કરે છે અને બાકીના વિષયની એ ગૌણતા કરે છે. એમ મુખ્ય ગૌણ અનિવાર્યપણે એના પરિણામમાં રહેલું છે. તો અહીંયા કહે છે કે પદાર્થનું દ્રવ્ય પર્યાયમય જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં કોની મુખ્યતા કરવી, એ જે નિત્ય અંગ છે, જે શાશ્વત છે, જે ધ્રુવ છે, નિત્ય છે, અવિનાશી છે અને મૂળ સ્વરૂપ રૂપે છે, જેમાં આત્માના તમામ ગુણોની સંપદા છે, એની મુખ્યતા કરવી અને પર્યાયને ગૌણ કરવું. મુખ્યતા કરવી એટલે એની ઉપાદેયતા કરવી, મુખ્યતા કરવી એટલે એના ઉપર વજન રહેવું, મુખ્યતા કરવી એટલે પોતાનું એ સ્વરૂપ છે એવો પોતાપણાનો રસ રહેવો. આ બધા મુખ્યતાના લક્ષણ છે, મુખ્યતાના આ બધા લક્ષણ છે. અને પ્રેક્ટિકલી મેળવી જવું કે અત્યારે જે વિષય મુખ્ય થતો હોય, થયો હોય, થઈ રહ્યો હોય એમાં રસ રહે છે, એના ઉપર વજન રહે છે, છે કે નહીં? બીજું બધું ગૌણ થઈ જાય છે, બીજાનું લક્ષ રહેતું નથી, આનું જ લક્ષ રહે છે. પુરુષાર્થનું જોર એના ઉપર લાગે છે, વજન ત્યાં આવે છે, રસ ત્યાં પડે છે, લક્ષ તેનું રહે છે. આ જુદા જુદા ગુણોના પર્યાયથી પણ મુખ્યતા તે શું સમજી શકાય એવો વિષય છે, કેમકે સર્વગુણો ત્યાં કામ કરે છે, જ્ઞાનનું લક્ષ ત્યાં રહે છે, પુરુષાર્થનું જોર ત્યાં રહે છે, એ ચીજની મહિમા રહે છે, એ વસ્તુની મહિમા રહે છે, એની કિંમત રહે છે, એમાં રસ આવે છે, એ બધું બતાવે છે કે એની મુખ્યતા થઈ રહી. આ તો પ્રેક્ટિકલ છે કે બહુ ગોચર છે બધા. દરેક છદ્મસ્તને મુખ્ય ગુણ રૂપ પરિણમન છે. હવે અહીંયા એમ કહે છે કે જો તને સામાન્ય વિશેષાત્મક અથવા દ્રવ્ય પર્યાયમય જો વસ્તુના બંધારણથી વસ્તુનું જ્ઞાન કરાવવામાં આવે છે, એ જૈનાગમનો દ્રવ્યાનુયોગનો વિષય છે.
બરોબર,
જૈનાગમમાં આ દ્રવ્યાનુયોગનો વિષય છે કે વસ્તુ પદાર્થ કેવો, આત્મા કેવો, એનું વિજ્ઞાન આખું નિરૂપણ છે. એ જાણવા મળે છે, પણ એ જાણવા મળે અને અનાદિની જે મુખ્યતા છે એમાં ફેર ન પડે તો એને જાણ્યું નથી, એને કઈ જાણ્યું નથી. જાણતા એની કિંમત આવે, જેમાં અનંત ગુણની સંપત્તિ છે, અલૌકિક ગુણો છે. એ તો આપણે ગુણની કોઈ વખત ત્રિરાશે મૂકીએ છીએ કે માથાનો વાઢનાર હોય એવો વેરી દુશ્મન પ્રત્યે પણ બહારમાં ક્ષમાનો ભાવ વર્તે, શુભ ભાવ વર્તે એના પ્રત્યે, તો જગત આખું એમ કહેશે કે એ ગુણવાન છે. જો ક્રોધ પ્રત્યે પણ ક્ષમા રાખે છે, ક્રોધને અવગુણ કહે છે જગતમાં, અને ક્રોધાદિ પ્રત્યે ક્ષમા રાખનારને ગુણ કહેવામાં આવે છે. આખું જગત એને ગુણ કહે છે. એને જો જૈન દર્શન અવગુણના ખાતામાં ખતવતું હોય તો જૈન દર્શનમાં ગુણ કોને કહેવાય છે, આ વિશે વિચાર માંગી લેવો છે. ક્ષમાદિ ભાવ, ક્ષમાદિ દોષ મેને કભી કિયા હી નહીં આવે છે. નિત્ય ધ્રુવ સ્વભાવમાં ક્ષમાનો, શુભ ભાવનો સ્પર્શ કે પ્રવેશ નથી, અને ક્ષમા આદિ અનિત્ય શુભ ભાવમાં મારા નિત્ય સ્વરૂપનો પ્રવેશ નથી. એટલે ત્યાં સ્થાપના કરે છે દ્રષ્ટિને, કે મારી જે સત્તા ત્રિકાળ અસ્તિત્વ છે, જે અસ્તિત્વમાં આનંદ ગુણના ભંડારો ભર્યા છે, એવું જે મારું અસ્તિત્વ છે, એ અસ્તિત્વમાં તો ક્ષમા આદિ દોષના ભાવ છે જ નહીં. ક્ષમા આદિ ગુણના ભાવ નહીં પણ દોષના ભાવ છે નહીં એમ કે છે. એટલે મેં કર્યા નથી, આમ લીધું છે.
બરોબર,
આ તો પત્રવ્યવહારમાં આવો તાત્વિક વિષય આવ્યો છે. આગમમાં આચાર્યોના આગમમાં તો બહુ વ્યવસ્થિત પદ્ધતિથી એનું નિરૂપણ છે. કહે છે કે ધ્રુવ સ્થિર વસ્તુ છે તે પોતાના પરિણામમાં પણ આવતી નથી, બીજાના પરિણામ સાથે તો એને સંબંધ નથી પણ પોતાના પરિણામમાં પણ આવતી નથી. આમ છે, આનો ઉપયોગ શું? આમ જે સમજાય છે એનો ઉપયોગ શું? કે બહુ બહુ તો જીવને અન્ય પદાર્થનું જ્ઞાન થતાં જ મેં સાથે સંબંધ થાય છે, પણ એ તો પર્યાય પૂરતી વાત રહી એમ કે છે. એવા બીજા પદાર્થને વિષય કરનાર જ્ઞાનની પર્યાય પણ હું જ્યાં ત્રિકાળી ધ્રુવ છું ત્યાં ક્યાં છે? ત્યાં હું પણ સ્થાપતા પર પદાર્થનો સંપર્ક તો દૂર રહો, પણ પર પદાર્થના સંપર્ક વાળી પર્યાય ઉપર પણ દ્રષ્ટિ રહેતી નથી. જો મૂળમાંથી વિભાવ નહીં થવાની પદ્ધતિ જે છે એમાં આ વિજ્ઞાન કામમાં આવે છે. એમ કહ્યું ને, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું લીધું? કે ધ્રુવ સ્થિર વસ્તુ છે તે પોતાના પરિણામમાં પણ આવતી નથી.
બરોબર,
તારું પર પદાર્થ ઉપર લક્ષ ગયું, પણ તું ક્યાં છો એનું જો તને બરાબર ભાન હોય તો એની ગૌણતા ને ઉપેક્ષા થયા વિના રહેશે નહીં.
બરોબર,
આ મુખ્યતા કરવાની વાત છે. પોતાના ધ્રુવ પરની દ્રષ્ટિમાં એની જ મુખ્યતા રહે છે. પરિણામનો સર્વગુણોના પરિણામ સંબંધિત આ નિયમ છે, આ સિદ્ધાંત છે કે જેની દ્રષ્ટિ હોય તેની જ મુખ્યતા થાય, બીજું કાંઈ થાય નહીં. દ્રષ્ટિ રાગ અને પર ઉપર હોય અને કોઈ આત્માના સ્વભાવની મુખ્યતા કરવાની ઈચ્છા કરે, બેકાર જાય છે. એમ કે મારે તો આત્માને મુખ્યતા કરવી છે, મારે તો આત્માને જ મુખ્ય કરવો છે, પરમાત્મા તત્વને જ મુખ્ય કરવો, પણ દ્રષ્ટિ છોડાવી ના. બેન શ્રી એ વાત લીધી છે કે કોઈ રુચિને અને શ્રદ્ધાને ફેરવા વિના ઉપયોગને ફેરવવા માંગે તો બનશે
નહીં.
ઉપયોગને તારે આત્મામાં સ્થિર કરવો હોય અને તારી દ્રષ્ટિ પડી હોય રાગ ઉપર, ઉપયોગ આત્મામાં નહીં આવે. તારી ઈચ્છા નકામી જશે, એ ઈચ્છા કઈ કામ આવશે
નહીં.
આખો વિષય છે એ પદ્ધતિ, શું પદ્ધતિથી કામ થાય છે એ સમજવા જેવો વિષય છે. ધ્રુવ સ્થિર વસ્તુ છે તે પોતાના પરિણામમાં પણ આવતી નથી, એમ કહીને એમ કહેવું છે કે પરિણામ માત્ર ને તું ગૌણ કર, પર્યાયાશ્રિત પરિણામની દ્રષ્ટિ છોડ અને ધ્રુવની દ્રષ્ટિ કર, એમ કહેવું છે. પોતાને સરળ પરિણામોની ઉપેક્ષા થશે, સમ્યક પ્રકારે દોષ તો ગૌણ થશે પણ સમ્યક પ્રકારે ગુણ ઉત્પન્ન થશે તો પણ ગૌણ થશે. આવો વિષય છે. દોષને ગૌણ બે પ્રકારે કરવામાં આવે છે. એક સ્વછંદી જીવ દોષને ગૌણ કરે છે, પોતાના દોષને અવગણીને પણ વિશેષ દોષમાં પરિણમે છે, દોષને દોષ ન ગણે. અને એક સમ્યક દ્રષ્ટિ સાધક જીવ જેને પરિણામ માત્ર ની ગૌણતા વર્તે છે એ દોષ ને ગૌણ કરે છે, એ જ સાધક માટે એમ કહેવાય કે એનો નાનામાં નાનો દોષ એને મોટો પર્વત જેવડો દેખાય છે. જેમ ઓલો ગ્લાસ કે છે ને, ઘીણી ચીજ મોટી દેખાય, મેગ્નિફાઈંગ ગ્લાસ, બિલોરી કાર, એના સૂક્ષ્મ જ્ઞાનમાં નાનો દોષ પણ એ મોટો ગણે છે, છતાં એની મુખ્યતા કરતા નથી. આવી બધી રમત છે અંદર. દોષને ગૌણ કરે છે છતાં નાનો દોષ મોટો જાણે છે, કેમ કે એને ટાળવો છે. અને ગુણ પ્રગટ થાય છે એને ગણતો નથી, દોષને જેમ ગણતો નથી તો અહીંયા ગુણને પણ ગણતો નથી. કેમ કે ગુણમાં એને અહમ પણ કરવું નથી, એનું અભિમાન ને અહંકાર એને કરવો નથી. એનો અર્થ થયો એ થયો કે પરિણામમાં તો ગુણ અને દોષ બે ચીજ હોય, જો બંનેને ગૌણ કરે છે એટલે પરિણામ માત્ર ને એ ગૌણ કરે છે, એમ એનો અર્થ થઈ ગયો. અને એ સિદ્ધાંત છે કે ગુણ ભેદ પોતાના ને પોતાના, સામાન્યમાં રહેલા ગુણ ભેદ અને વિશેષ અવસ્થાઓ રૂપે પ્રગટ થતા પર્યાય ભેદ, એવા ભેદ માત્ર ઉપર લક્ષ જતા રાગની ઉત્પત્તિ થઈ આવે છે. રાગી જીવને, છદમસ્ત જીવને નિયમથી રાગની ઉત્પત્તિ થાય, એક વિતરાગતા, પરિપૂર્ણ વિતરાગતામાં ઉત્પન્ન થયેલું સકળ વિમળ કેવળ જ્ઞાન છે, એ એક જ એવું જ્ઞાન છે કે નિરવશેષ અંતર્મુખ રહેવા છતાં એને ગુણ ભેદ, પર્યાય ભેદ, ધર્મ ભેદ, સ્વદ્રવ્યના અને પરદ્રવ્યના સમસ્ત જગતના ઝળકે છે, જણાય આવે છે. જાણવા જોવું પડતું નથી, ઉપયોગ ફેરવીને પણ જણાય આવે છે નિર્મળ જ્ઞાનમાં, છતાં ત્યાં રાગની, દ્વેષની કે મોહની ઉત્પત્તિ થતી નથી. એ કેવું જ્ઞાન એ દશાએ પહોંચ્યું છે, એવી પરિપક્વ જ્ઞાનની પરિપૂર્ણ દશા છે કે જ્યાં અનેકવિધ પ્રકારે આખા જગતના પદાર્થોનું જ્ઞાન થવા છતાં રાગ દ્વેષ નો ઉપસ્થાન નથી. નહીં સમજીને ઘણા એવા ગપ્પે ચડી જાય છે કે અરિયંત ને સિદ્ધ ને સર્વ સૌથી વધારે દુઃખ છે. કેમ વધારે સૌથી દુઃખ છે? કે આખી આખી દુનિયાને જાણે, આખા જગતને જાણે, આખા જગતને જાણે એટલે એની અંદર તો એવા ચિત્ર વિચિત્ર બનાવો બની રહ્યા છે પ્રતિ સમય પ્રતિક્ષણ, એ દુઃખ થી આવીના રે, સૌથી દુઃખ એને વધારે છે. અરે ભાઈ ભૂલો બાપા, તો સૌથી સુખ એને વધારે છે, સૌથી દુઃખ ને પણ સૌથી સુખ વધારે છે. અને એ કેવળ જ્ઞાન થી સિદ્ધાંત સિદ્ધ થાય છે કે જ્ઞાન ને કારણે દુઃખ નથી. જો જ્ઞાન ને કારણે દુઃખ થાય તો કેવળી ને સિદ્ધ ને સૌથી વધારે દુઃખ થવું જોઈએ, પણ મોહને કારણે દુઃખ છે. જ્ઞાન ને કારણે દુઃખ નથી, પણ મોહને કારણે દુઃખ છે. જો જ્ઞાન ને કારણે દુઃખ હોય તો મૃત્યુ નોંધ નું કોલમ છાપવામાં વાંચે ત્યારે ઘણું દુઃખ થવું જોઈએ, પણ એમ નથી થતું. પણ જેના ઉપર મોહ છે એવી વ્યક્તિનો જ્ઞાન થાય કે એનું મૃત્યુ થયું તો એને દુઃખ થાય, કેમ કે મોહ છે મારાપણું કરે છે, અને મારાપણું નહીં એમાં પોતાપણું નહીં હોવા છતાં, પોતે એમાં નહીં હોવા છતાં એમાં પોતાપણું કર્યું તે જ એને દુઃખનું કારણ છે. એને પ્રયોગમાં આમ લેવું, આ વિષય પ્રયોગમાં લેવા માટે ઉપયોગી છે કે પર્યાય પર તરફ જાય છે અને એમાં કિંચિત માત્ર ગડબડ થાય છે, એમાં જો એકાકાર ન થવું હોય તો એ પર્યાય ગૌણ કરવી જોઈએ. એ પર્યાય ગમ કેમ થાય કે ધ્રુવમાં દ્રષ્ટિ મુક્તા એટલે ધ્રુવમાં પોતાપણું સ્થાપતા, હું ત્રિકાળ મારા હોવાપણે છું, ત્યાં આ પર પદાર્થ જે લક્ષમાં આવે છે તે તો નથી પણ તેનું પ્રતિબિંબ પડે છે એવી જ્ઞાનની પર્યાય પણ તેમાં નથી. મારા ધ્રુવ સ્વરૂપથી પર્યાય ઉપર ઉપર તરે છે અને ઉપર ઉપર ફરે છે, મને કાંઈ એની સ્પર્શના નથી. જે વિષયથી રાગ દ્વેષ મોહ થાય એ તો દૂર રહો, પણ જે વિષય જ્ઞાનમાં આવ્યો, જ્ઞાનના સંપર્કમાં આવ્યો, એ જ્ઞાનનો પર્યાય પણ ભિન્ન છે. ધ્રુવ વસ્તુ પરિણામમાં પણ આવતી નથી, એટલે પરિણામમાં જે હું પણ સ્થાપ્યું છે અને પરિણામમાં હું પણ સ્થાપતા ભાવમરણ જે ક્ષણે ક્ષણે સમયે સમયે થાય છે, કેમ કે પરિણામ તો નાશ પામે છે, મૃત્યુ કહો કે નાશ પામવું કહો, જેને પર્યાયમાં અહમ પણ સ્થાપ્યું એને સમયે સમયે ભાવમરણ થયા વિના, કેમ કે એ તો વ્યય થઈ જ જવાની પર્યાય. જેમ અત્યારે કોઈ આ 10 પ્રાણનું પૌગોલિક જીવન છે એ ટકાવવા માંગે શ્વાસોશ્વાસ, તો પણ એની ઈચ્છા પ્રમાણે રહેતું નથી. એમ પર્યાય પણ ઈચ્છા પ્રમાણે ટકાવવા માંગે તો કઈ રહેશે નહીં, ચાલી જાય છે. એક સમયની અન્યાય છે, એમાં હું પણ સ્થાપું આખે આખ, એટલે એનું ભાવમરણ થયા વિના એને સમજાય કે ન સમજાય, પણ જ્ઞાનીઓએ એને ક્ષણે ક્ષણે થતું ભાવમરણ કહ્યું છે. શ્રીમદજીએ 15 વર્ષે આ વાત કરી, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કા અહોરાથી રહો. એ જીવો તમે જગતના કાર્યોમાં સુખના અને હરખના ભાવમાં રાચો છો, પણ એ તો તમારું ભાવમરણ છે. જેમાં તમે રાચો છો એ તો તમારું ભાવમરણ છે, એમાં ક્યાં રાચી રહ્યો. એટલા માટે વાત આવી, ધ્રુવ સ્થિર વસ્તુ છે તે પોતાના પરિણામમાં પણ આવતી નથી. એ તો જેમ જેમ કાળ જશે એમ ગુરુદેવના વચનોની કિંમત થશે.
એટલો તરફ
હોય એક એક વચનો કેટલા કિંમતી છે અને એની અંદર તત્વ છે એ ઠાસી ઠાસીને ભેર્યું છે, એવો વિષય છે.
એક જ બોલમાં ભેડો પાર.
તેથી તેના ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રષ્ટિ સ્થિર થાય છે. તેથી ધ્રુવ સ્થિર તત્વ ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રષ્ટિમાં પણ સ્થિર ભાવ આવે છે. ભલે પરિણમતો ભાવ છે, દ્રષ્ટિ પર્યાય પોતે પરિણમતો ભાવ છે, પણ એનો એક ધર્મ એવો છે કે જેને અવલંબે તદાકાર ભાવ ધારણ કરે, તદ્રુપ ભાવ ધારણ કરે. જે બહારમાં અન્ય જ્ઞેયોને અવલંબતા તેમાં તદાકાર ભાવ ધારણ કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન પદાર્થ હોય તો પણ તદાકારતા ભાવમાં લઈ શકે છે, તન્મયતા લઈ શકે છે, તો પછી જે નિજ અભેદ પોતાનું જ અસ્તિત્વ છે એના ઉપર તન્મય ભાવે દ્રષ્ટિ જાય તો એ અભેદ ભાવ કેવો થાય કે જે અભેદ ભાવના એક ક્ષણમાં અનંત જન્મ મરણનો
હુકો
હુકો બોલે, આટલી શક્તિ રહેલી છે. અમર થવાની એક ગોળી છે, ટેબ્લેટ છે. અહીંયા કોઈ એમ ડાક્ટર કે એક ગોળી ખવડાવ, પણ પછી મરવું જ નહીં પડે તો એમ કે માંડી લો ડાક્ટર કિંમત, તમે તમે કયો એ કિંમત તમને આપો. આ જ્ઞાની કહે છે કે આ સમ્યક દર્શનને શુદ્ધોપયોગ એક વાર થયો અજરામર થઈ ગયો. પછી મરવાનો તો નથી, પણ જન્મ જન્મ જરા પણ તને નથી. જીવ તો રહીને હાથ પગ થી અકમ થાય તો એનો અર્થ કઈ, વૃદ્ધાવસ્થામાં એ જીવવાનો કઈ અર્થ નથી. આ તો એની શક્તિ વિકાસ પામે, પાંગળો ન થાય પણ શક્તિવંત થાય, એવો રસ્તો છે. તેથી તેના ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રષ્ટિ સ્થિર થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એમ શાસ્ત્ર ગુરુ દિશા દેખાડે. આમ સમ્યક દર્શન થાય એમ દેવ શાસ્ત્ર ગુરુ દિશા દેખાડે, પણ કરવાનું તો એને પોતે છે. જો એ પોતે પુરુષાર્થથી એ પ્રકારે પરિણમે તો એને દેખાડનાર એવા દેવ ગુરુ અને શાસ્ત્ર નિમિત્ત થયા એમ કહેવામાં આવે. સુગાનીજી હસતા હસતા કહ્યું કે ગુરુદેવ કો સમ્યક દર્શન મેં નિમિત્ત બનાના હૈ, મિથ્યા દર્શન મેં નહીં બનાના. હસતા હતા એટલે શું કે ગુરુદેવ અમારા નિમિત્ત છે, ગુરુ અમારે આવા ગુરુ નિમિત્ત છે, નિમિત્ત છે એમ કરીને મિથ્યા દ્રષ્ટિ રહેશો. તમારે મિથ્યા દ્રષ્ટિમાં નિમિત્ત થાય પા, તમે તમારા મિથ્યા દર્શન પણ રહેવામાં નિમિત્ત થાય પા, માટે તમે ગુરુને સમ્યક દર્શનમાં નિમિત્ત બનાવો. એટલે કરવાનું તો પોતે છે એમ કહ્યું. બીજી રીતે ગુરુને શાસ્ત્ર તો દિશા દેખાડે છે, એક શબ્દ અહીંથી લીપાયો છે 348 થી. રાગની દશાની દિશા પર તરફ છે અને જ્ઞાનની દશાની દિશા પર તરફ છે, એમ શાસ્ત્રને ગુરુ દિશા દેખાડે છે. પોતે જ્યાં અંદરમાં છે ત્યાં એને અંદરમાં આમ તત્વ છે અંદરની દિશા દેખાડે છે, પણ કરવાનું તો પોતે છે એને પોતે છે. અંદરમાં દ્રષ્ટિ કરવી, અંદરમાં જ્ઞાનનો ઉપયોગ અંદર લગાવવો, એ કાર્ય તો પોતે કરવાનું છે. એ કઈ ગુરુ શાસ્ત્ર તારું કાર્ય નહીં કરી દે. શાસ્ત્ર ને ગુરુ તારામાં પ્રવેશ કરશે નહીં, એ તો એમ કહે છે. એ લાક્ષણિક પદ્ધતિથી લીધું છે ફુગાની, કે બહારમાં જીવ પરિણામ રાખીને ભટકતો હતો, એ અહીંયા વિતરાગ ગુરુ શાસ્ત્ર પાસે આવ્યો તો ત્યાં પણ એને લપડાક મારી. શું કર્યું?
લપડાક મારી,
વાત લપડાક મારી, અંતર્મુખ થાય એમ કે છે. મારા સામુ જો અંતર્મુખ, બીજા દેવગુરુ શાસ્ત્ર તો એમ કહેશે કે તું અમારી ભક્તિ કર, અમારા શરણમાં આ, અમે તારું કલ્યાણ કરી દેશું. વિતરાગ દેવગુરુ શાસ્ત્ર કહે છે કે તું તારા શરણમાં જા, અમારી સામે જોવાનું બંધ કર, અમે તારી સામે જોતા નથી. એ જ અમારો ઉપદેશ છે કે તું પણ અમારી સામે જોઈશ નહીં વગર કહે તને આ ઉપદેશ આપીએ છીએ. વિતરાગ મુદ્રા બોલ્યા વિના પણ બોધનું કારણ છે, બોધનું નિમિત્ત કારણ છે, એટલે નિમિત્ત છે. કયા વિના પણ એ ગુરુ મુદ્રામાં પણ એમ જ છે. ગુરુની શાંત મુદ્રા એ વગર કહે ઉપદેશ આપે છે. એમ નથી કે એ કહે છે ત્યારે જ બોધ મળે છે. એટલે ગુરુનું સાનિધ્ય શિષ્ય ઈચ્છે છે, ચાહે છે, એનું કારણ એ છે. એ કહે ત્યારે તો સીધો ઉપદેશ વચન છે, પણ ન કહે ત્યારે પણ એમની મુખ મુદ્રા છે, ઉપદેશને આપે. એવા જ કોઈ વિતરાગી પરિણમના પ્રકાર ભાવ અનુસાર મુખાકૃતિ ઉપર આવે છે. એ પાત્ર શિષ્ય છે, ઝીણી નજર વાળો છે, દ્રષ્ટિ વાળો છે, એ પારખે છે, એને એના દર્શન થાય છે, એમાંથી એને એના દર્શન થાય છે. એ વિતરાગતાના દર્શન છે, આત્માના દર્શન છે, એમ છે. ખરેખર સ્વભાવના દર્શન છે. માયા સામનું પણ તું જો, એવો અમારો ઉપદેશ નથી. અમારો ઉપદેશ તો એવો છે કે તું અંતર્મુખ થઈને તારા ધ્રુવ તત્વને સંભાળ, તારા સ્વરૂપને સંભાળ, તારા સ્વરૂપમાં સ્થિર થઈને રહે. ભલું તો એ છે કે તું શુદ્ધોપયોગમાં રહે. અનુભવ પ્રકાશ વચન છે. અમારી સામે જોવાની તો કદી અમે વાત કરતા નથી, અને અમને અપેક્ષા પણ નથી. કોઈ અમારી ભક્તિ કરે, સ્તુતિ કરે, પ્રશંસા કરે, ગુણાની વાત કરે, તેથી તે અમારા ભક્ત છે એમ કદી અમે જોયું નથી, એમ કે છે. બહુ લાક્ષણિક પદ્ધતિથી લીધું છે. કૃષ્ણકર ભગવાન સ્તુતિ કરે છે ત્યારે આવી રીતે કરે છે કે હે ભગવાન, હે પરમેશ્વર. ભગવાનને ભક્ત હોય છે ને, આ મારો ભક્ત છે, મારી સ્તુતિ કરનારો છે, તેથી મારો ભક્ત છે એમ આપે કદી જોયું નથી. આપની વિતરાગતામાં એવું મારું તમારું ક્યાંય આવતું નથી કે આ ગુણાનું વિદવાદ કરનાર મારો અને આ અવર્ણવાદ કરનાર તે મારો નહીં.
એવું કદી જોયું નથી,
એવું કદી આપે જોયું નથી. અત્યારે જોયું નથી એમને, કદી એવું આપે જોયું નથી. કેવું વર્ણન કર્યું છે, વિતરાગતાને સ્થાપી છે એ રીતે. અને પોતે સ્વરૂપથી પરિપૂર્ણ પરમાત્મા હોવાથી પરિપૂર્ણ પરમાત્માને કોઈની અપેક્ષા કેમ હોય? અને કોઈ કોઈની પણ અપેક્ષા હોય તો એ પરિપૂર્ણ રહ્યા ક્યાં? એ તો એની પરિપૂર્ણતાને બાધા પહોંચાડનારી વાત છે. કરતા ઈશ્વર જો ગણે ઈશ્વર દોષ પ્રભાવ, આત્મસિદ્ધિમાં શ્રીમદજી એ નાખ્યો. આત્મ જગત ઈશ્વરને કરતા માને છે, જગત નિયંતા માને છે, જગતના સર્જનહાર માને છે. પછી નામ જુદા જુદા આપે, અમારા ભગવાન નું આ નામ છે, પણ માનવું તો એ છે. એને એમ કે છે કે તે ઈશ્વરને અપૂર્ણ ઠરાવ્યા, એને પૂર્ણ રાખ્યા. એને પૂછો તો ના પડે તમારા ઈશ્વર પરિપૂર્ણ છે કે અપૂર્ણ છે. એ તો પૂર્ણ જ હોય ને, એમાં પ્રશ્ન ક્યાં છે? પૂર્ણ છે ને એની અપેક્ષા ક્યાંથી થઈ? એને અપેક્ષા ક્યાંથી રહી? જો એને અપેક્ષા હોય તો એની પૂર્ણતા સાબિત થતી. કરવાનું કાંઈ બાકી રહી ગયું એનો અર્થ કે હજી અપૂર્ણતા છે. આ તો આખા જગતનું બાકી રહી ગયું તો અનંતી અપૂર્ણતા એમાં સાબિત કરી. એટલે અજ્ઞાનપણે જીવ ઈશ્વરને ગાળો આપે, અજ્ઞાનપણે આપ કરે છે. એનો દોષ છે, અજ્ઞાનનો મોટો દોષ છે, એનો મોટો દોષ છે એમ કહેવાય છે. એનું આ કારણ છે. કરવાનું તો એને પોતે છે, અને એ સિવાય જન્મ મરણના અંત અંત નહીં આવે. અને જો પોતે પ્રયત્નથી સંયોગ દર્શન આદિ ધર્મને પ્રાપ્ત ન કરે તો એને જન્મ મરણનો અંત આવે એવું નથી. કોઈ બીજા પરિણામથી જન્મ મરણ મટતા નથી, પણ ઉલટાના જન્મ મરણના બંધન પડે છે. એ વિતરાગી સંયોગ દર્શન, વિતરાગી જ્ઞાન ને વિતરાગી ચારિત્ર, જેને સંયોગ દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવે છે, એ એક જ એવો મોક્ષનો માર્ગ છે કે જેનાથી જન્મ મરણ ટળે છે, અંત આવે છે. બીજા સર્વ પ્રકારના પરિણામથી નવા બંધન થાય છે અને એના ફળમાં જન્મ મરણ થયા વિના રહેતા નથી. એ રીતે અહીંયા 17-18 ગાથાના પ્રવચનમાં આ વિષય વિશેષ લીધો છે. ધ્રુવ પરિણામમાં આવતું નથી અને ધ્રુવની દશા અહીંયા દિશા દેખાડવી છે એમ કેમ છે. અહીંયા ધ્રુવની દિશા દેખાડવી છે કે જેનાથી સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય અને જન્મ મરણનો અંત આવે. પ્રત્યક્ષ પ્રતિભાસ પ્રથમ આવે એનો પ્રત્યક્ષ પ્રતિભાસ એટલે પ્રત્યક્ષ અનુભવ, અતિન્દ્રિય જ્ઞાન પ્રતિભાસ એટલે જ્ઞાન નો પર્યાયને પ્રતિભાસ કહેવાય છે. ભાસ એટલે પ્રકાશનું, ભામંડળ નથી કહેતા, ભાસ એટલે પ્રકાશનું. પ્રતિભાસ એટલે જેવો પદાર્થ હોય બિલકુલ એક્ઝેક્ટ તેવો જ ભાસ થવો તેને પ્રતિભાસ કહે છે. પ્રતિ એટલે જેવો છે સામે તેવો જ અહીંયા ભાસ થવો એને પ્રતિભાસ કહે છે. એવો પ્રતિભાસ રૂપ જ્ઞાનનો પર્યાય અતિન્દ્રિય પ્રત્યક્ષ. વચમાં કોઈ ઇન્દ્રિયના પર ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જ્ઞાનનો પ્રકાશ નહીં,
બરોબર, અતિન્દ્રિય.
પણ અતિન્દ્રિય કોઈ નિમિત્ત વિના, પાંચ ઇન્દ્રિય તો નહીં પણ મનનું નિમિત્ત પણ જેમાં નહીં, સીધો આત્માના પ્રતિભાસ રૂપ જે જ્ઞાન છે એને આત્માનું જ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રતિભાસને આત્મજ્ઞાન કહે છે. સીધો સાદો વિષય લઈએ ચોખ્ખો તો આ છે કે આત્મજ્ઞાન કોને કહેવું કે આત્માના પ્રત્યક્ષ પ્રતિભાસને આત્મજ્ઞાન કહેવું, ઠીક. કાંઈ બીજી એની અંદર તર્ક કે દલીલ કે ફોડો કાઢવાની જગ્યા રહેતી નથી. જન્મ મરણનો અંત લાવે છે એવું જે આત્મજ્ઞાન છે ને, શ્રીપદજીએ કહ્યું કે જન્મ મરણનો અંત એક આત્મજ્ઞાન સિવાય થઈ શકે એવું નથી. એ આત્મજ્ઞાન શું ચીજ છે કે આત્મા મૂળ સ્વરૂપે જેવો છે તેનો પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રતિભાસ થવો તેને આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન કહેવામાં આવે છે. આ આત્મજ્ઞાન છે અને આ જન્મ મરણને ટાળવાનો પર્યાય છે. કેમ એ જન્મ મરણને ટાળવાનો પર્યાય થયો કે જન્મ મરણ રહીત એવું જે આત્મતત્વ, ધ્રુવ તત્વમાં ક્યાં જન્મ મરણ છે, એ તો શાશ્વત તત્વ છે. ભાવ રહીત એવો જે સ્વભાવ એને સાધનારો ભાવ, એમાં ભાવ ક્યાંથી સતાશે કે એમાં ભાવનું સાધવું થતું નથી, ભાવનું સાધવું થતું નથી તે નાસ્તિથી વાત છે, અસ્થિથી મોક્ષનું સાધવું થાય છે એમ થઈ ગયું,
બરોબર.
એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન અંતર્મુખ થયું, જે જ્ઞાન આત્માની સન્મુખ થયું, તે જ્ઞાનની પર્યાયમાં પોતે વસ્તુ જેવી છે તેવી પ્રત્યક્ષપણે પ્રતિભાસમાં પ્રથમ આવે ત્યારે એને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે. કીધું ને અહીંયા 351 માં કે ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આત્મજ્ઞાન વડે, આત્મજ્ઞાન વડે એટલે જ્ઞાનની પર્યાયમાં વસ્તુ સ્વનિજ નિજ વસ્તુનું નિજ સ્વરૂપનું પ્રત્યક્ષ પ્રતિભાસમય પણ તેના વડે એમ લેવું કેવું છે, જેવો આત્મા જાણ્યો છે તેવો જ, જેવો આત્મા જાણ્યો છે તેવો જ. એટલે પછી બીજી વચ્ચેના શબ્દો કાઢી નાખે, જ્ઞાનમાં પૂર્ણાનંદ અભેદ અખંડ આત્માનું જ્ઞાન થતા એ આત્માનું જ્ઞાન થઈ ગયું. જેવો જાણ્યો એવો જાય, એ અખંડ આત્માનું એને જ્ઞાન થઈ ગયું. એવું આત્મજ્ઞાન થતા અંદરમાં પ્રતીતિ ભાવ ઉત્પન્ન થઈ જાય છે, કેમ કે ત્યાં નિશંક અનુભવ છે. અનુમાનથી મનથી આત્મા આવો છે એમ તર્ક કરીને જ્ઞાનને અનુમાનમાં લંબાવીને જાણ્યો નથી, પણ પ્રત્યક્ષ પ્રતિભાસ છે. પ્રત્યક્ષ પ્રતિભાસ છે એટલે એમાં એને શંકા પડતી નિશંક થઈ જાય છે. એ નિશંક પ્રતીતિ આત્મા જેવો જાણ્યો તે હું છું એમ પ્રતીતિ રૂપ પ્રદાન થાય. પ્રથમ પહેલા પ્રત્યક્ષ પ્રતિભાસ આવે, પછી એમ કે છે એક સમય છતાં કે છે આમ કે પહેલા પ્રત્યક્ષ નિતર પ્રતીતિ ને પૂર્વ જ્ઞાન ક્યાંથી લેશો? જેને જાણ્યું નથી એની પ્રતીતિ ક્યાંથી આવી? પણ જાણતા જ પ્રતીતિ આવી એમ કે છે. જે સમયે જ્ઞાન ગુણ આત્માને પ્રત્યક્ષ જાણવા રૂપે પરિણમો, તે જ સમયે પ્રતીતિની દર્શનની જે દર્શન ગુણની પર્યાય છે એ પરિણમી રહી હતી, એમાં પ્રતીતિ આવી ગઈ.
બરોબર.
કેમ પ્રતીતિ આવી? અહીંયા જણાવ્યું એટલે પ્રતીતિ આવી એમ કે છે. જણાયો તેથી તેની પ્રતીતિ આવી, જે જણાયો તેની જ પ્રતીતિ આવી એમ કેમ. એમ પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થાય અને એ રીતે પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થાય પછી તેમાં પોતાનામાં સ્થિર થાય, એ ચારિત્ર થયું. સ્થિર થવાનું ચારિત્ર થયું. જાણે પ્રત્યક્ષ પ્રતિભાસ થી અને પ્રતીતિ સહિત જાણે, ત્યારે તે ઉપયોગ એટલો જોરથી અંતર્મુખ થયેલો છે કે સ્વરૂપમાં થંભી જાય. અદભુત મહા આશ્ચર્યકારી અદભુત થી અદભુત એવું જે અનંત ગુણનું નિધાન છે એને જાણતા જાણનારો ઉપયોગ થંભી જાય. બારમાં કોઈ ઘટના અસાધારણ બને તો રોકાઈ જાય છે? આશ્ચર્યકારી કોઈ ઘટના બને તો ત્યાં કેવો એકાગ્ર થઈ જાય છે. તો અહીંયા એમ કહે છે કે અનંત અનંત ગુણનું મહા આશ્ચર્યકારી ગુણ નિધાન આત્મતત્વ છે, ઉપયોગ એની સન્મુખ્યોને એને જાણવામાં ઘણા પુરુષાર્થે કરીને જાણે છે, ત્યારે તે અંતર્મુખના વેગમાં એકવાર ઉપયોગ થંભી જાય, સ્થિર થઈ જાય છે. ત્યારે એ રીતે દર્શન જ્ઞાન જ્ઞાન દર્શન ચારિત્ર પૂર્વક સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે. ત્યારે તે પરિણામો દ્વારા તેને આત્મતત્વ સધાયું, આત્મતત્વની સાધના થઈ, આત્મતત્વની આરાધના થઈ એમ કહેવામાં આવે છે. આનું નામ આરાધના છે. આ બધા આરાધનાના દિવસો કહેવાય છે. પર્યુષણ પર્વ આરાધનાના દિવસો, આનું નામ આરાધના છે. બાકી બધી વાતો છે આરાધનાની, સાપ ગયા ને લીસોટા રહ્યા.
દસ દિવસ શું કરવું?
આ અંતર આરાધના કરવી, દર્શનના ચારિત્ર વડે મોક્ષાર્થી થઈને આત્માની આરાધના. આ રીતે આત્માની સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે, અને બીજી કોઈ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થતી એ આગાથાનો વિષય છે.
પરમ કૃપાળુ શ્રી કાંતુ દેવનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.